શ્રી પરમાગમ સાર બોલ નંબર 42 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 647.
કે અનાદિથી આ જીવ બહિર્મુખ પરિણમે છે, બહિર્મુખ પણ ભાવમાં વર્તે છે, તે બહિર્મુખ પણ છોડીને અંતર્મુખ જવું તે છે. એનો અર્થ એ થાય છે કે જીવ અંતર્મુખ ત્યારે થાય કે અંતઃતત્વ સ્વરૂપ જે પરમાત્મ તત્વ છે તેની સર્વોત્કૃષ્ટપણું, તે પરમાત્મ તત્વનું સર્વોત્કૃષ્ટપણું જગતના સર્વ બાહ્ય પદાર્થોથી ભાસે અને જગતના સમસ્ત બાહ્ય પદાર્થો પોતાના સ્વતત્વથી હીન ભાસે ત્યારે જીવ બહિર્મુખ પણ છોડે અને અંતર્મુખ પણ ગ્રહણ કરે. નહીતર અંતર્મુખ અને તે સહજપણે અંતર્મુખ થવું એવું પરિણામ ઉપજે નહીં. કેમ કે અંતર્મુખ પણ એ અંતર્મુખ કરવું છે, અંતર્મુખ થવું છે, એવા અંતર્મુખ કરવાના વિકલ્પથી કે અંતર્મુખ કરવાના કર્તૃત્વ ભાવથી, અંતર્મુખ કાર્ય કરવું છે એવા કરવાપણાના ભાવથી અંતર્મુખ થવાતું નથી. પણ સહજ અંતર્મુખ થવાની જે સ્થિતિ એ અંતઃતત્વનું સર્વોત્કૃષ્ટપણું જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય ત્યારે પરિણામ સહજ અંતર્મુખ રહે છે, અંતર્મુખ થઈ જાય છે. પ્રત્યક્ષ વિચારમાં તો આત્મા વિચારે છે, અભવી જીવ પણ અંગપૂર્વનું અધ્યયન કરે છે તો એમાં આત્માનું વર્ણન તો આવે છે. અંગપૂર્વનો સ્વાધ્યાય, શાસ્ત્રોનો સ્વાધ્યાય તો અભવ્ય પણ કરે, ભવ્ય પણ કરે, એમાં આત્માનું વર્ણન આવે ત્યારે વિચાર તો છે કે આવો આત્મા છે એવો વિચાર નથી. આત્મા પરમાત્મ સ્વરૂપ છે એવો વિચાર એક વાત છે, અને જ્ઞાનમાં એવું જ પોતે પોતાને પ્રત્યક્ષ થાય એ તદ્દન બીજી વાત છે. જ્ઞાનમાં પ્રત્યક્ષ થયા વિના જ્ઞાન બળ અને પુરુષાર્થ બળ કાર્ય કરતું નથી, બળ પણ કાર્ય કરતું નથી. અને પરસન્મુખ જે જાય છે એ પર પદાર્થની મહિમામાં રાગનું અને મોહના બળથી પરસન્મુખ થાય છે. પરિણામ પરસન્મુખ થાય છે એ રાગ અને મોહનું બળ પણ એમાં વર્તે છે. મિથ્યાત મોહનું બળ છે, અહીંયા રાગ છે એ ચારિત્ર મોહનું બળ છે, પણ એ ત્યાં પણ બળ છે, ત્યાં પણ એનો પુરુષાર્થ ઊંધી સ્થિતિએ કામ કરે છે. જીવમાં ત્યાં પુરુષાર્થ નથી એમ, ત્યાં પણ પુરુષાર્થ ઊંધો થઈને વિપરીતપણે કાર્ય કરે છે. તો એ બળને તોડવા સામે બળ જોઈએ ને, ઊંધું બળ તોડવા માટે તે બળ છે, પુરુષાર્થ છે, એ પોતે જ પર્યાયાંતર થાય, રૂપાંતર થાય, અવસ્થાંતર થાય તો કાર્ય થાય છે, નહીતર કાર્ય થઈ શકે. વિચારમાં તો આવવું જોઈએ, વિચારમાં આવ્યા વિના પ્રત્યક્ષ થાય એમ કહેવું નથી કે વિચારમાં જ ન આવે ને પ્રત્યક્ષ થાય. પણ વિચારમાં અટકે, વિચારમાં રોકાય, વિચાર વિકલ્પ આવે એમાં અહમપણું થાય તો અહીંયા તો એમ કહે છે કે જે વિકલ્પ છે એ જ સંસાર છે. એ તો લેશે શ્રીમદજીનું વચન લીધું છે. શ્રીમદે કહ્યું છે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. હવે જે મોહ વિકલ્પરૂપ જે સંસાર દશા છે, મૂળમાં અભ્યંતર સંસાર દશા તો એ છે કે જે મોહ વિકલ્પ છે તે, એ મોહ વિકલ્પની જે સંસાર દશા છે એ વિકલ્પમાં, એ વિકલ્પમાં હજી એને આત્માનું પરમાત્મા સ્વરૂપ વિચારનું શરૂ કર્યું છે, એ તો હજી વિકલ્પને વિકલ્પવાળી દશા છે. ત્યાં જો અહંપણું કરે કે હું વિકલ્પ તો કરું છું, હું વિચાર તો કરું છું, હું ચિંતન તો કરું છું, મનન તો કરું છું, ગોલન નિધિધ્યાસન જેને કહે છે ગોલન તો કરું છું, કે છે કે એ તો હજી વિકલ્પવાળી સંસાર દશા છે. જે કોઈ આત્માને અનુસરતી દશા છે એ તો એથી આગળની, પરોક્ષપણું છૂટીને પ્રત્યક્ષપણું જેમાં ઊભું થાય છે એવી એ દશા છે, એમ જોયું છે. બહુ રસિક વિષય છે આ, કે સિદ્ધાંતનો સાર જ આટલો છે. તાત્પર્ય એક વચનમાં કહી દીધું છે કે અંતર્મુખ થવું, કેવળ અંતર્મુખ થવું, એમાં જ વિતરાગતા ઉત્પન્ન થાય છે. એ જ વિતરાગ માર્ગ છે, એ જ પરિપૂર્ણ વિતરાગ થવાનો ઉપાય છે. આ સિવાય બીજી વાત ક્યાંય માર્ગ તરીકે, ઉપાય તરીકે, આત્માના હિત તરીકે સંમત કરવા જેવી નથી. એ જ કહ્યું કે એને ઓળખે તો મહિમા આવે. જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખે તો મહિમા આવે. જ્ઞાન લક્ષણ દ્વારા જે સનાતન સ્ફુરિત છે, લીધું કે નહીં શ્રીમદજીના વચનમાં, એ વિધિનો જ વિષય ચાલ્યો છે. ચોત્રીસમું છે ને, 33મા પ્રશ્ન. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી અને રાગથી ભિન્ન અવલોકવો, દેહથી અને રાગથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને, એમ લીધું છે. એની પ્રેક્ટિસ અંદરમાં ચાલે છે, આ પ્રેક્ટિકલ નોલેજ છે, એટલે એને સાધ્ય કરવું એમ કહ્યું. એ જ્ઞાનની પ્રક્રિયા જ એવી છે કે એનો મહાવરો પીડ્યા વિના એ જ્ઞાન સિદ્ધ થતું નથી. લૌકિકમાં એવા ઘણા જ્ઞાન છે. ડાક્ટરી જ્ઞાનમાં એમ કહે છે કે તમારે 2 વર્ષની ઇન્ટર્નશિપ કરવી પડશે. વકીલાતના જ્ઞાનમાં એમ કહે છે કે તમારે જો જજની પરીક્ષા આપવી પડશે તો આટલા વર્ષની તમારી પહેલાં વકીલાતની પ્રેક્ટિસ જોશે, ફલાણું જોશે. પ્રેક્ટિસ જોશે એવું શું કરવા? બહુ સારી કંપનીમાં માણસ રોકે તો કે તમારા આટલા વર્ષનો અનુભવ જોશે. અનુભવ શું કરવા માગે છે? ભણતર તો છે. એમ અહીંયા પણ એના જે કોઈ ઉદય ભાવો છે એમાં રાગથી અને શરીરથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપી આત્મા ઉપયોગ લક્ષણથી સદાય સ્ફુરિત પ્રગટ છે, એનું અવલોકન કરવું એ એમ એની પ્રેક્ટિસ છે. વિચાર ચાલે તો અને અવલોકન નથી ચાલતું. ઠીક, બીજી રીતે લઈએ, ઊંધો અભ્યાસ ચાલે છે ત્યાં વિચાર નથી. હું તમે એમ કહો છો વિચાર વિચાર નહીં ચાલે, કામ થવું જોઈએ એમ કહેશો. ઊંધામાં શું છે કે તમારે જે કાંઈ જરૂરિયાત છે, તમારે જે કોઈ કાર્ય કરવું છે, એનો વિચાર થઈ ગયો એટલે તમે કંઈ સંતોષ માનતા નથી. એ કાર્ય થયું છે કે નહીં એમ જુઓ છો. તો કાર્ય કરવા માટે તમે શું કરો છો? ચાલો, ઊંધું ચાલે છે એનું અવલોકન કરો, આપણે પૃથક્કરણ કરો, એનાલિસિસ કરો કે આમાં શું ચાલે છે. કે એક વિચાર આવ્યો કે અહીંથી આપણે મુંબઈ જવું છે, એક વિચાર કર્યો, નિર્ણય કર્યો મુંબઈ જવું છે. પછી વિચાર કરીને બેસી રહ્યો. કોઈ જે કોઈ નિર્ણય કરે છે ને જે કોઈ વિચાર કરે છે એના ઇનિશિયેટિવ લેવાના શરૂ કરી દે છે. પ્રેક્ટિકલ સાઈડ શું છે એની? કે એ અંગેના જેટલા કોઈ પ્રયત્ન છે એ પ્રયત્ન ચાલુ કરવામાં આવે છે. એમ અહીંયા એમ કેવું છે કે વિચાર કરો છો તો પ્રયત્ન સાથે શું થાય છે? આ પ્રયત્નનું પાસું છે, એ પ્રયત્ન વિના કોઈ કાર્ય સિદ્ધિ થાય છે એવું બનતું નથી. એ પ્રયત્ન પાસું છે એવું પણ છે. વિચારમાં આત્મા લીધો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તો જે ઉપયોગ લક્ષણે સ્ફુરિત છે, ઉપયોગ લક્ષણે પ્રગટ છે, નિત્ય ઉદિત છે, એને જોવો કા નહીં? બહુ સીધી વાત છે. એમ કહ્યું ને કે આ આત્મા ચૈતન્ય સ્વરૂપી જ્ઞાન સ્વરૂપી છે અને જ્ઞાન વર્તે છે તમને, તો જ્ઞાનની સામે જોયા વિના જ્ઞાન સ્વરૂપી છે, જ્ઞાન સ્વરૂપી છે એવો જે વિકલ્પ છે એનો શું અર્થ છે? જે જ્ઞાન છે એની સામે જોયા વિના જ્ઞાન સ્વરૂપી છે એનો અર્થ શું? એ કોઈ કાર્ય કરવાની પદ્ધતિ તો કઈક હોવી જોઈએ કે નહીં? જે કોઈ બતાવવા માંગે છે, જેને જોયો નથી, જે આત્મદર્શન કર્યું નથી, કહેવા પાછળ, કથન કરવા પાછળ કથન કરનારને દર્શન કરાવવું છે, દેખાડવું છે, જ્ઞાન કરાવવું છે, એને નહીં જોવાનો પ્રશ્ન કેમ બાદ રહી જાય? એને જોવાનો પ્રશ્ન બાદ કેમ રહી જાય? એને નહીં જોવાનું રહી જાય વિચારમાં વિચારમાં? આ તો એક સામાન્ય બુદ્ધિથી વિચારી શકાય એવો વિષય છે કે અનાદિથી આ જીવ પોતે જ પોતાના સ્વરૂપથી અજાણ છે, અને જેટલા કોઈ દોષ, દુર્ગુણ, અવગતિ, દુર્ગતિ, ચાર ગતિ, પરિભ્રમણ આ બધાનું કારણ આ છે. કે એક આત્મજ્ઞાન સિવાય પરિભ્રમણ ટળવાનો તો કોઈ ઉપાય આ જગતમાં છે નહીં. તો જે આત્માને જ્ઞાન લક્ષણથી, ઉપયોગ લક્ષણથી બતાવવામાં આવે છે, એને જોવા માટે કહેવામાં આવે છે ને, બતાવ્યો એટલે જોવા માટે બતાવ્યું ને, એ જોવું એ અવલોકનું છે, અવલોકનું એ જોવું છે, એનો પ્રયોગ છે, અવલોકનું એનો પ્રયોગ છે. આ તો 90 વર્ષ પહેલા લખાયેલી ચીજ છે ને, આજે કઈ થોડી લખી છે, આવી છે તો સહજ અનુભવથી આવી છે કે નહીં લખનારના? ગુરુદેવ શ્રીમદનો આધાર લઈએ છે. આજે વાત કરે છે કે સર્વ સિદ્ધાંતનો સાર બહિર્મુખતા છોડી અંતર્મુખ જીવવું તે છે. ત્યાં શ્રીમદજીનું વચન લીધું છે કે શ્રીમદે કહ્યું છે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતરમુખાવલોકતા વિલય થતા નહીં વાર. એ પછી ભવિષ્યમાં એનું ફળ આવશે એ વાત નથી. જેમ સ્વપ્નું પૂરું થાય અને જાગ્રત દશામાં સ્વપ્નની તમામ હકીકત મિથ્યા ભાસે, એવું જ બિલકુલ આની અંદર છે કે પોતાના જ્ઞાન સ્વરૂપને અવલોકતા વિચારતા નથી લેતા, જ્ઞાન સ્વરૂપને અવલોકતા અંતર્મુખ થતા બહિર્મુખ ભાવે વિકલ્પની જેટલી ભૂતાવળ ઊભી થઈ છે એ તમામ જંજાળ ને ભૂતાવળ મિથ્યા ભાષે છે, કાલ્પનિક ભાષે છે. કે આ બધી કલ્પના છે, આત્માના સ્વરૂપ આગળ આની કોઈ કિંમત નથી, નિર્મૂલ્ય છે, એની કોઈ કિંમત ગણવામાં આવતી નથી. અને કિંમત જાય તો જ બહિર્મુખપણું છૂટે, કિંમત આવે ને બહિર્મુખપણું છૂટે એ વાત રહેતી બનતું નથી. એવું વિચાર કર ક્યા કરેગા એમ પૂછ્યું છે. વિચાર કરતા હૈ કે બહુત વિચાર કરતા હૈ, એમાં શું લીધું છે કે તેમને પરિચય આપણા મુમુક્ષુઓનો જ રહ્યો, પરિચય રહ્યો તો એમને જોયું કે લોકો વિચાર તો કરે છે આ વિષયમાં, પણ વિચાર જ કરે છે, વિચાર કરે છે એટલે માત્ર વિચાર જ કરે છે. વિચાર કરવો એટલું જ નથી, આમાં તો વિચાર તો ઘણો કરે છે ને ઘણો વિચાર જ કર્યા કરે છે બસ, એટલે પ્રશ્ન ઉઠાવ્યો છે. વિચાર કર કે ક્યાં કરેગા, વિચાર જ કર્યા કરે છે, એ કોઈ વિચાર કરવા માત્રનું જો ધ્યેય હોય તો એ તારું ધ્યેય ખોટું છે. એ રીતે માત્ર વિચારથી તો આ કાર્ય થતું જોઈએ. યાદ તો કઈ બધું તો યાદ રહે ને. આ બધું છે ડાબી બાજુ. પ્રસન્નપણું છોડવું એવું કહે છે. વિચાર ઓર ધારણા મેં વસ્તુ કો પકડને કા સામર્થ્ય હી નહીં, એ વળી બીજો ભૂલ છે. વિચાર ઓર ધારણા મેં યાદદાસ્ત અને વિચાર મેં વસ્તુ કો પકડને કા ગ્રહણ કરને કા અનુભવ કરને કા સામર્થ્ય નહીં. અજ્ઞાની વસ્તુ કો નહીં પકડતે, વિચાર મેં તો વસ્તુ પરોક્ષ ઓર દૂર રહે જાતી હૈ. આટલું બધું ચોખ્ખું છે. એટલે શું છે, કથન ની મર્યાદા ન સમજાય. અને પછી એમ કે શ્રીમદજી એ કહ્યું છે કે કર વિચાર તો પામ, એટલે વિચાર માં લાગે પડે તો એ કથન ની મર્યાદા ને સમજો. શરૂઆત તો વિચાર દશામાં જ વિચાર ચાલે ને, મર્યાદિત વાત છે. કારણ કે વિકલ્પ ને દુઃખરૂપ, વિકલ્પ દુઃખરૂપ લગ્ન થઈએ એ વાત છે ને પાછી. વિચારમાં તો વિકલ્પ છે, વિકલ્પ એને દુઃખરૂપ ન લાગે. બીજો એ વિકલ્પમાં દુઃખ નો છે. વિકલ્પ ને દુઃખી લગ્ન ચાહીએ, ન્યાય યુક્તિ સે તો માને કે વિકલ્પ શાંતિ કો રોકતે હૈ. ન્યાય યુક્તિ થી પાછો એમ માને કે વિકલ્પ તો શાંતિ ને રોકે છે, અનુભૂતિ કો રોકતે હૈ તો દુઃખરૂપ હૈ. લેકિન અનુભવ મેં દુઃખ ન લગે તો દુઃખ સે હટકર સુખ કી ઓર જા, દુઃખ તો દુઃખ સે હટકર સુખ કી ઓર જાવે હી. અનુભવ લેકિન અનુભવ મેં દુઃખ લગે તો દુઃખ સે હટકર સુખ કી ઓર જાવે હી. એટલું ન્યાય યુક્તિ થી દુઃખરૂપ માને. હવે આમાં શું છે કે પ્રયોજનનો વિષય તો વેદન રૂપ છે. જીવને જે પ્રયોજન છે એ સુખ દુઃખનું છે. સુખનો વિચાર કરીને કોઈ સંતોષ નથી પામતો, સુખનો અનુભવ માગે છે. શું થાય છે કે તમારે સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, પણ જ્યાં સુધી સુખ શાંતિનો અનુભવ ન થાય ત્યાં સુધી સુખ શાંતિ માટે કોઈ ને કોઈ ઉપાય તો ચાલુ રહે છે તમારો. આ એની પ્રેક્ટિકલ સાઈડ છે. ઊંધી બાજુમાં પણ કોઈ ને કોઈ કાર્યના ઇનિશિયેટિવ ચાલુ રહે છે. એનું કારણ શું? સુખનો વિચાર તમે કરો છો, વિચાર કરીને નથી અટકતા. સુખ હોવું જોઈએ, મળવું જોઈએ, અનુભવમાં આવવું જોઈએ એમ છે. અને તેથી થાકી જાય છે, પણ અંશે સુખ હોય તો વાગોળતા થાકી જાય છે કે નહીં એમ નહીં, એ કલ્પના છે. એ તો તમે એમ કહી શકો, ભૂખ લાગી હોય અને ખાવા મળે, તૃષા લાગી હોય અને પાણી પીવા મળે તો અંશે સુખ છે એમ કહેશો તો તમે એ ના પાડે છે. એ વાત સાચી નથી. વાગોળ એટલે કોઈ સુખનો વિષય હોય, સ્મૃતિમાં આવે, વારંવાર એને વિચારે એને વાગોળે એમ કહે છે. આ ગાય ચાવે છે ને એને વાગોળે કહે છે. ગાય છે ને થોડુંક ખડખાય પછી ચાવ્યા જ કરે એમ, એકને એક વિચાર વાગોળા કરે એને સારો લાગતો હોય. તો કહે છે કે એમાં સુખ તો છે ને ત્યારે વાગોળે છે ને, એ ખોટી વાત છે. સુખ નથી એને વિચારમાં, વિકલ્પમાં સુખ નથી નથી ને નથી એમ છે. બરોબર. વિચારમાં ખરેખર શું છે કે રાગ અને જ્ઞાનનું મિશ્રિત ભાવ એને આપણે વિચાર કહીએ છીએ. વિચારમાં એકલું જ્ઞાનની પ્રવૃત્તિ પણ નથી અને એકલા રાગની પણ પ્રવૃત્તિ નથી. વિચારની અંદર સામાન્યપણે સર્વજીવોને વિચાર કહેતા એમાં એનો જ્ઞાનનો ઉપયોગ પણ કામ કરે છે, એમાં રાગ પણ લંબાઈને કામ કરે છે. હવે મિથ્યાદ્રષ્ટિપણામાં અજ્ઞાનપણામાં જીવ રાગને એટલો મુખ્ય કરે છે કે એમાં જ્ઞાન છે એ વિસ્મૃત થાય છે, જ્ઞાનની જાગૃતિ હોતી નથી. આ એની ભૂલ છે. જ્ઞાનીને વિચાર છે પણ એ જ્ઞાનની પ્રધાનતામાં ઊભા છે, એટલે કે જ્ઞાનમાં જ ઊભા છે, એટલે રાગ એટલી હદે ગૌણ છે કે જાણે રાગ નથી નહીવત છે એમ ગણવામાં આવે છે. મિથ્યા દ્રષ્ટિને અજ્ઞાનીને રાગની એટલી પ્રધાનતા છે કે એકાકારી રાગમાં ડૂબેલો પોતાને અનુભવે છે અને જ્ઞાન હોવા છતાં નહીવત પણ એનો અનુભવ છે. બસ આ એનું ઉલટા સુલટાપણું છે. એટલે જ્ઞાનની સર્વત્ર મુખ્યતા કરાવે છે, રાગની ગૌણતા કરાવવામાં આવી છે. એક ભી વિકલ્પ જો ઉઠતા હૈ 346 છે, ચાહે ચિંતન કા ભી વિકલ્પ હો, આત્મચિંતન કા, ઇસમેં એસા જાનના ચાહીએ કે અપન છુરો કી બીચ મેં પડે હૈ. ઠીક, છરો વાગે ને વેદના રાડ પડે એમ વિકલ્પ છે. એ છરા ચારે પૂરથી છરા વાગતા હોય એ ભૂમિકામાં આવે છે. ત્યારે વિકલ્પ મેં દુઃખ હિ દુઃખ લગે, તબહી સુખ કી ઓર ઢલના હોતા હૈ, સહજ સ્વરૂપ છે, વરના સુખ કી ઓર ઢલન હોતી નહીં. સાધકને એવો જ ભાવ નિરંતર વર્તે છે. એટલે તો કીધું કે ભક્તિમાં પણ ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ, એ સાધક જ ભક્તિ કરે છે, પણ રાગ છે એનું દુઃખ છે. વિકલ્પ મેં તીવ્ર દુઃખ લગે ઓર વિકલ્પ મેં તણિસતા નહીં, ખેંચાતો નથી, પોતાના જ્ઞાનમાં ઉભો રહીને વિકલ્પાંશમાં દુઃખનો અનુભવ કરે છે, ઉસકો મચક કહેતે હૈ, એને મચક કહેવામાં આવે છે. બીજાને મચક નથી, એ તો એકાકાર થઈ ગયો છે અજ્ઞાની, તો એમ કહેવું છે. રાગ મેં દુઃખી નહીં લગે ઉસકો તો મચકી નહીં હૈ, અમચક હૈ એને તો મચકનો પ્રશ્ન રહેતો નથી. તો થોડોક ખસ્યું જે ખસી જાય એને મચક કહે છે. વો તો રાગ મેં આખા હી આખા આ ગયા હૈ, ઉસકો રાગ મેં મેરી મચક હો ગઈ, ઉસકે ઉસકો એસા કહેને કા અધિકાર નહીં હૈ. અસલ મેં તો મિથ્યાત્વ મેં તીવ્ર દુઃખ લગના ચાહીએ, જો તીવ્ર દુઃખ લગે તો સચ્ચા સુખ વિના સંતોષ હો નહીં સકતા, और दुख की वेदना सुख को शोधे बिना रहती ही नहीं, ઘણા બોલ લીધા છે. સુખ દુઃખના વિષયમાં તો કેટલાય ભૂલ છે, એ વિષયમાં એમની મુખ્યતા હતી. સુખ ચાહીએ તો એમ કહેતા, આપને કો જ્ઞાન નહીં ચાહીએ, સુખ ચાહીએ. જ્ઞાન એટલે આ ઉઘાડવાળો જ્ઞાનનો ઉઘાડ, જે બીજા અનેક શાસ્ત્રોના વિષયને જાણે, વિકલ્પ સે ઓર મન સે કિયા હુઆ નિર્ણય સચ્ચા નહીં, અપની ઓર દ્રષ્ટિ કા તાદાત્મ કરને સે હી અપને સે કિયા હુઆ નિર્ણય હી સચ્ચા નિર્ણય હૈ. પહેલે વિકલ્પ સે અનુમાન સે નિર્ણય હોવે, ઉસમે ભી લક્ષ્ય તો અંતર મેં ઢલને કા હી હોના ચાહીએ. આમ લક્ષપૂર્વકનો નિર્ણય હોય તો એ નિર્ણય ત્યાં સાચો છે, યથાર્થ છે, એમ લેવું છે. એ તો એમ કહ્યું કે ગુરુદેવ આપણને ખૂબ તત્વ આપ્યું છે, અને કેટલાક જીવો તત્વની મુખ્યતા કરે છે, ભક્તિની ઉપેક્ષા કરે છે, એવો ખ્યાલમાં છે. બીજું બેનશ્રીને આખા સમાજનો, સાધારણ જીવોને ખ્યાલ હોય એના કરતાં બહુ ઊંડો ખ્યાલ છે. એટલે વર્તમાન પરિસ્થિતિ જે ચાલી રહી છે, પ્રચાર પ્રસારના નામે શુષ્કતા ભરેલી, એટલે એ વાત કરી. તત્વ આપો, તત્વનો પ્રચાર કરો, વ્યક્તિગત મુખ્યતા છોડી દીધો, એવા બધી જે આ તો બહાર આવી છે. એટલે ગુરુદેવે એકનું તત્વ નથી આપ્યું, જ્ઞાનની સાથે ભક્તિ વૈરાગ બધી શૈલી હતી ગુરુદેવની, તત્વની શૈલી હતી, અંતરંગ બહારની વ્યવહારની પણ શૈલી હતી. અંતર બાહ્ય માર્ગ ચોખ્ખો હોવો જોઈએ, એટલે એ વાત ચાલે. જ્ઞાનીના એક વચનમાં ગુરુદેવ, જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. આ વિશે છે ત્યાં, ભલે વાત એટલી જ ચાલી, અનંતી ગંભીરતા ભરી છે. જો જીવ જ્ઞાનીની આજ્ઞાને અનુસરવા માંગે તો એનું કલ્યાણ થયા વિના, કારણ કે નહીં, અમારે તત્વ જોઈએ. જ્ઞાનીની જ્ઞાનીની વાત છોડો, તો એ વાત કોઈ રીતે ચાલવાની સાથે. સંકેત હતો એ
સમજવાનું.
હા, એટલું સુધારીને જવાબ મળ્યો. પૂછવા વાળાએ તો એમ પૂછ્યું કે ગુરુદેવે તત્વ ઘણું આપ્યું છે, તો ગુરુદેવે એકનું તત્વ આપ્યું નથી. જ્ઞાન ભક્તિ વૈરાગ બધી શૈલી હતી સુધારીને જવાબ મળ્યો. બહુ ખ્યાલ છે મને. એવું છે, વેગે ચડી ગયેલા માણસો છે, કઈ સૂજે એવું નથી. શું કહે છે કે અહીંયા શ્રીમદજીએ એમ કહ્યું છે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. એક વિકલ્પ દર્શન મોહથી વિકલ્પ ઉપજે છે કે આ ઇષ્ટ છે. કોઈ પણ વિકલ્પ ઇષ્ટ છે, રાગ ઇષ્ટ છે, રાગનો કોઈ વિષય ઇષ્ટ છે, ત્યાં સંસાર ઊભો થાય છે. સંસાર ઊભો થાય છે એટલે આત્માના સ્વરૂપમાંથી સરી જવું, સંસરણ થઈ જવું, એને સંસાર કહેવામાં આવે છે. એને આત્મા ઇષ્ટ ન રહ્યો, અનિષ્ટ થઈ ગયો, બાહ્ય પદાર્થ ઇષ્ટ થયો, એને આત્મા અનિષ્ટ થઈ ગયો. આત્મ સ્વરૂપમાં અનંત અનંત દિવ્ય વિભૂતિ પડી છે, અનંત ગુણોની સંપત્તિ પડી છે, અનંત ગુણ વૈભવનો જે ભંડાર છે એને અવલોકતા, એને અનુભવ કરતા વિકલ્પનો વિલય થતા વાર લાગતી નથી. જે વિકલ્પની ભૂતાવળ મટતી નથી, જે વિકલ્પની જાળમાંથી જીવ છૂટી શકતો નથી, ઈચ્છા કરે તો પણ વિકલ્પ છૂટતો નથી, એ વિકલ્પ લીલા માત્રમાં, રમત માત્રમાં, સહજ માત્રમાં એક અંતર્મુખ સ્વરૂપનું, નિર્વિકલ્પ સ્વરૂપનું, સ્વસ્વરૂપે અવલોકન માત્ર થતાં એનો વિલય થઈ જાય છે, ઉત્પન્ન થતો નથી. વિકલ્પની આયુષ્ય પૂરી થઈ જાય છે ત્યારે વિકલ્પ મરી જાય છે. નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે વિકલ્પ મરી જાય છે, કેમ કે અંતર્મુખમાં તો નિર્વિકલ્પ સ્વરૂપ પડ્યું છે. નિર્વિકલ્પ હું છું એવું પોતાના નિર્વિકલ્પ સ્વરૂપનું પરિણામમાં બળ આવે કે હું નિર્વિકલ્પ સ્વરૂપ છું, એ કોઈ વિકલ્પનું જોર નથી, પણ અવલોકનમાં જ્ઞાનનું જોર છે. એ વિકલ્પથી વિરુદ્ધ ભાવને તદાકારપણે ઉત્પન્ન કરે છે, નિર્વિકલ્પ ભાવને ઉત્પન્ન કરે છે, વિકલ્પ ઉત્પન્ન થતો નથી. વર્તમાનમાં તો બહુ જીવોના પુણ્ય છે કે ગુરુદેવે આટલો આટલો અનુભૂતિનો વિષય સ્પષ્ટ કર્યો. જે નિર્વિકલ્પ અનુભૂતિનો ઉપાય, માર્ગ, વિધિ એક બહુ રહસ્યભૂત જ્ઞાનીઓના હૃદયમાં રહેલું એક રહસ્ય છે એને ખુલ્લું કર્યું છે. એ પોતે તૈયાર થયા વિના એનો ખરેખર તો એનો મર્મ શું છે, એનો ભાવ શું છે ભાષે હું નથી. ભાષાનો અર્થ કરી જાણે, ભાવાર્થ કરી જાણે, પણ ભાવ ભાષો તદ્દન જુદી વાત છે. ભાવાર્થ ને ભાવ ભાષો બે એક ચીજ નથી, બે માં ભાવ છે શબ્દ. ભાવ ભાષો બે જુદી જુદી વાત છે. ભાવાર્થ કરી જાણે પણ ભાવ ન ભાષે, ભાવ ભાષે ને ભાવાર્થ આવી ગયો ને બધા અર્થ એમાં આવી ગયા, આખો આત્માર્થ એમાં આવી ગયો. એને નયા અર્થ ને બધા અર્થ આવી ગયા, એને કોઈ અર્થ બાકી રહેતા નથી. બાકી બધા અર્થ આવડે અને જો ભાવ ન ભાષે તો એક અર્થ હતા એમ છે. પોતાની ભાવના અને ભાવનાને વશ આવેલી જે જ્ઞાનની નિર્મળતા, ભૂમિકાની જ્ઞાનની નિર્મળતા, મુમુક્ષુની ભૂમિકાની જ્ઞાનની નિર્મળતા, જિજ્ઞાસા ભાવના અને સ્વકાર્ય કરવાની લગ્ની અને ધ્યેયની દ્રઢતા, આ ત્રણ ચાર મુદ્દા એવા છે કે જો મુમુક્ષુને એ બરાબર એના પરિણામમાં એ ઉપસ્થિત હોય તો એને ભાવ ભાષે, ભાવ ભાષે તો પરિણામ મળે, નહીતર કોઈ રીતે પરિણામ મળી શકે પરિસ્થિતિ નથી. શાસ્ત્રોનો અભ્યાસ કરી કરીને મરી જાય, કાંઈ પત્તો લાગે એવું નથી. શું કહે છે કે જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે, અજ્ઞાનીઓના ભાષણના ભાષણમાં કાંઈ વળે નહીં. એક વચન છે એમાં જીવ તરી જાય, એક વચનના, જ્ઞાનીના એક વચનના નિમિત્તે કોઈ જીવ તરી જાય, અજ્ઞાનીના ઢગલાબંધ વચનો હોય એમાં કોઈ જીવ તરી શકે નહીં. આના એકમાં તરી જાય, અને અનેકમાં કોઈ તરી શકે નહીં આ પરિસ્થિતિ છે. દુઃખરૂપ કયા છે એ વાત આવી જાય છે. જ્ઞાનાવરણી દર્શનાવરણી મૂળની અંતરાય નામ ગોત્ર વેદનીને આયુષ્ય આ છે ને, એમાં વેદની માં સાતા ને અસાતા ના બે ભેદ પડે છે. એમ ન કહ્યું કે આઠે કર્મમાં પુણ્ય પ્રકૃતિના જેટલા ફળ છે એ દુઃખરૂપ નથી અને પાપ પ્રકૃતિના ફળ છે એ બધા દુઃખરૂપ છે, એમ કહ્યું નથી. ભેદ પાડો તો પુણ્ય પાપના ભેદ પડે છે. સાતા અસાતા પણ પુણ્ય પાપના ભેદને સૂચવે છે. તો કહે છે કે એ સાતાનું ફળ પણ દુઃખરૂપ છે એમ આવ્યું છે વાત.
બરોબર,
આ વાત એને સમજાવવી જોઈએ. ક્યાંથી સમજાશે? સાતા દુઃખરૂપ છે, અસાતા દુઃખરૂપ છે એ તો સર્વ સામાન્યનો અનુભવ છે. સાતા દુઃખરૂપ છે એમ જ્યારે જ્ઞાની કહે છે ત્યારે એ વચનની ગંભીરતાને એણે લક્ષમાં લેવી કે આ સાતા છે ને મને સુખ કેમ લાગે છે, સાતાનું સુખ ક્યાંથી, શું ભૂલ છે એની અંદર. તો એ ભિન્ન જ્ઞાનના અવલોકનમાં આવે ત્યારે સમજાય એવો વિષય છે. મિત્ર કોઈ રીતે સમજાયું નથી. એ જ્ઞાન જ એવું પદ છે કે જે અનુભૂતિનું એક જ કારણ છે. પંચાધ્યાયમાં એ વાત લીધી છે. જ્ઞાન જ એક એવું પદ છે, ત્યાં તો પરમપદ શબ્દ વાપર્યો છો શાસ્ત્રકારે, તો સંસ્કૃતમાં એને એકમ પરમમ પદમ એવો શબ્દ લીધો છે કે જે અનુભૂતિનું કારણ છે. ચર્ચા થઈ હતી, ચાલો ત્યાં આગળ રાખ્યું સાથે. પ્રસિદ્ધમ જ્ઞાનમ એવમ એકમ મળી, જ્ઞાન એટલે પછી અમરું કોઈ ત્રિકાળી લઈ જાય ને એવી રીતે એ અહીંયા વાત ચાલતી લખનારને તો અનુભવપૂર્ણ વિષય ચાલે છે. બહુ સૂક્ષ્મ ગ્રંથ છે આ તત્વનો, અધ્યાત્મનો વિષય બહુ ચર્ચ્યો છે. સમ્યક દર્શન, ઉપયોગ, લબ્ધિ એ બધો અહીંયા અધિકાર થયેલો છે. 450 થી 450 સુધીની 50 ગાથામાં બહુ વિસ્તાર કર્યો છે, છણી છણીને વાત કરી છે. શાસ્ત્રમાં છણાવટનો જો કોઈ પ્રકાર હોય તો એ પંચાધ્યાયમાંની વિશિષ્ટતા છે. એટલે તો આને ગ્રંથાથી રાજ કે છે લોકો સંપ્રદાયની અંદર. અને છતાં 1700-1800 ગાથા લખ્યા પછી લખનારે નો આ ગ્રંથ અધૂરો રહ્યો છે એવો સંદર્ભ મળે છે આની અંદર. બે વાગ્ની થઈને લગભગ 1700-1800 ગાથા છે, છતાં આ શાસ્ત્ર અધૂરું રહ્યું છે. લખનારું નામ નથી. પ્રસિદ્ધમ જ્ઞાનમ એવમ એકમ સાધનાદિ વિધૌ ચિતઃ, વિધિનો જ્યાં વિષય છે, વિધૌ શબ્દ વાપર્યો છે. જ્યાં સુધી વિધિને લાગે વળગે છે ત્યાં સુધી પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધનમ, એક પ્રસિદ્ધ જ્ઞાન છે તે એક જ સાધન છે. સ્વાનુભૂતિ એક હેતુશ્ચ, એક સ્વાનુભૂતિનો આ હેતુ હોવાથી, જ્ઞાન જ આ સ્વાનુભૂતિનું એક કારણ હેતુ નામ કારણ હોવાથી, તસ્માત એતમ પરમ એતત પરમ પદમ, તેથી એને અહીંયા પરમપદ કહીએ. કેટલી વાત લીધી છે. સંસ્કૃતમાં તો બહુ સુંદર એનો ધ્વનિ છે, ગુજરાતીમાં તો એનો ટોન માઇલ્ડ થઈ જાય છે. એનું જે ભાષાનું ફોર્સ છે સંસ્કૃતમાં બહુ સુંદર છે. સ્વાનુભવમાં એક કારણ છે તેથી જ્ઞાન જ પરમપદ છે. અન્ય ગુણો તો અનિર્વચનીય હોવાથી અને જ્ઞાન એક જ્ઞાન સાકાર અનુભવ ગોચર અને પ્રસિદ્ધ હોવાથી એમ છે. આત્માની સિદ્ધિ આદિમાં તથા સ્વાનુભૂતિમાં હેતુરૂપ થાય છે, તેથી જ્ઞાન જ બ્રહ્મપદ છે. આવો, આવી ગાથા પડી છે. એ મારી ચર્ચા એમાંથી ચાલી હતી. તો મુજે જ્ઞાન નહીં ચાહીએ, મુજે તો સુખ ચાહીએ. બાબુજી આપ તો સુખ કા પક્ષપાત કરતે હો, જ્ઞાન કા પક્ષપાત નહીં કરતે હો. તો કે હા, મેં તો નહીં કરતા હું. ઠીક, હળવી ક્ષણોમાં બધી ચર્ચા ચાલતી હતી, હસતા હસતા. હા, મેરે કો તો સુખ કા પક્ષપાત હૈ, જ્ઞાન કા નહીં. ઠીક હૈ, ઠીક. પછી આ ગાથા કાઢી જ રીતે અહીંયા તો જ્ઞાનને પરમપદ કહીને આવી વાત કરે છે. આપ કહીએ ક્યાં વાત હૈ. ગાથા વાંચી સીધા આટલા શબ્દો કયા, અનંત જ્ઞાનીઓ કો યહી વાત હૈ. શું કહ્યું? અનંત જ્ઞાનીઓને આજ વાત, આજ વિધિ, આજ રીતે થઈ છે. પૂરી વાત જાણે ભાઈ ગઈ વાંચતા મેં એટલા શું સિદ્ધાંત. શું કહે છે અહીંયા કે સાતા પણ દુઃખરૂપ લાગવી જોઈએ. સાતાનો ઉદય દુઃખરૂપ લાગવો જોઈએ. બેચેની દુઃખરૂપ લાગે તો એ સમજી શકાય એ વાત છે. પણ કોઈ એમ કહે કે અમને સુખ છે, ચેન છે, પાણી માગીએ ને દૂધ મળે એવું છે, આમ દામ ને ઠામ છે, બધી રીતે સરખું છે, એને જ્ઞાની એમ કહે છે કે તને દુઃખ છે. દુઃખ છે એમની, તને અનંત દુઃખ છે એની અમને ખબર છે, તને ખબર નથી. મારી પરિણતિમાં જ્ઞાની એમ કહે છે કે દુઃખ છે અને મને સુખ વેદાય છે, અનુભવાય છે. આ ગડબડ ક્યાં, આવડી મોટી ગડબડ ક્યાં? એનું અંતર સંશોધન ચાલવું જોઈએ. અને જ્યાં સુધી એનો ફેંસલો જ્ઞાનીના વચન અનુસાર અનુભવમાં ન થાય, ત્યાં સુધી બીજી વાતમાં પડવાનો કાંઈ અર્થ રહેતો નથી. પ્રયોજન તો સુખનું છે. આ તો જેને ચાર ગતિમાં બધું દુઃખ લાગ્યું હોય એમ ક્યાંય સુખ નહીં. બધું દુઃખ લાગ્યું હોય તેને માટે આ વાત છે, બીજાને આ વાત હારે લેવા દેવા નથી, કાંઈ સંબંધ નથી એમ કહેવું છે. એને માટે આ વાત છે. શું કહે છે? પ્રતિકૂળતાથી દુઃખ લાગે તે નહીં. જ્યાં પ્રતિકૂળતાથી દુઃખ લાગે છે એ દુઃખની અહીંયા વાત છે નહીં. ઈચ્છા થાય ને પદાર્થ ન મળે, સમાધાન થાય ને અસમાધાનની મૂંઝવણનું દુઃખ થાય, રોગ થાય ને વ્યાધિ ઉપજે ને એની પીડા ને અશાતાની વેદનાનું દુઃખ થાય, એ વાત અહીંયા નથી. એ વિષય નથી અહીંયા ચર્ચો. સ્વર્ગ પણ જેને દુઃખરૂપ લાગે છે, મનુષ્યની સાધન સામગ્રીને પુણ્યો દે તો કાંઈ નથી. એમાં તો હવે 99 પણ હજી પૂરા હાજા દેખાતા નથી. કોકને કાંઈક ને કોકને કાંઈક, હારું લઠ જેવું શરીર દેખાતું હોય પણ કાંઈ ને કાંઈ એની ફરિયાદ હાલતી ને હાલતી હોય. ત્યાં તો રોગનું નામ નથી. સ્વર્ગના દેવોને જીવોને રોગ ન થાય. નારકીનો જીવ શરીરથી નિરોગી ન થાય. જન્મે તે મરે ત્યાં સુધી ગંભીર પ્રકારના ઘણા રોગો, હજારો રોગોથી એનું શરીર સબડતું હોય. અને દેવલોકના શરીરને, દેવને બેના વૈક્રિય શરીર છે, એને રોગ ન થાય. બાળપણ નહીં, વય વયકૃત રોગ જેને જરા અવસ્થા ગડપણ કહે છે એ નહીં, અને બીજો કોઈ રોગ નહીં. પણ સ્વર્ગ પણ જેને દુઃખરૂપ લાગે છે, શરીરમાંથી સુગંધ છૂટે એવા શરીર હોય, જાય ત્યાં આજુબાજુનું હવામાન સુગંધ સુગંધ સુગંધ, એના શરીરમાંથી એટલી સુગંધ છૂટે. એમ ફૂલનો ઢગલો હોય, આજુબાજુનું વાતાવરણ સુગંધિત થઈ જાય, એવું કોઈનું હોય, ક્યાંય સુખ છે નહીં એમ કહે છે. સ્વર્ગનો સ્વર્ગ પણ જેને દુઃખરૂપ લાગે છે તેને માટે આ આત્મહિતની વાત છે, એને માટે આ વાત છે. એને આ વાત કાંઈક અસર કરશે, એને આ વાત કાંઈક સમજાશે, અથવા એને કાંઈક આના સંસ્કાર આવશે. બાકી સાતામાં અનુકૂળતામાંના લક્ષમાં પડેલા જીવો છે, એ જીવોને આ વાત લક્ષ ઉપર સમજણ ઉપર આવે કે સંસ્કાર પડે એ વાત રહેતી નથી. આમ છે, બહુ ચોખ્ખી વાત છે. એમાં કોઈ પુણ્યવાળાની શેર શરમ રાખીને દબાવીને કે હું નથી, ના તમારે તો બધું અનુકૂળ, તમારું બધું ઠીક છે, તમારું એમ જે દુઃખ લાગે તો આ વાત સમજાશે, નહીતર આ વાત સમજાશે એમ છે. તેને માટે આ આત્મહિતની વાત છે, આત્માનું હિત થાય એવી આ વાત છે, કે જેમાં વિકલ્પ માત્રમાં દુઃખ લાગે, બહારની અનુકૂળતામાં તો ઘણો સ્થૂળ રાગ છે, એ તો તીવ્ર દુઃખનો સ્થૂળ રાગ છે. પણ અહીંયા તો એમ કહે છે કે કષાયની મંદતાનો રાગ હોય, જેમાં સાતાપની વેદનીનો ઉદય દેખાય, લોકો ભ્રમમાં પડે છે. ધ્યાન કરે છે ને, ધ્યાન કરે એટલે પરિણામને એકાગ્ર કરવાના એના એક મન વચન કાયાના પ્રયોગો હોય છે, એ અનુસાર ધ્યાન કરે, કુંડલીનું બીજું ત્રીજું બધું ઘણું આવે છે. સાતાનું વેદન આવે, એમાં સાતા પ્રકૃતિનો ઉદય થાય, કષાય મંદ થાય, પરિણામની ચંચળતા પણ ઘટે, આકુળતા થોડી ઘટે, આકુળતાનો પારો નીચો આવે ત્યારે એને એમ લાગે કે મને અનુભવ થયો, અનુભૂતિનો આનંદ આવ્યો, એવો ભ્રમ થાય. અહીંયા કહે છે કે એમાં હજી દુઃખ છે, એમાં સુખ તો નથી પણ એમાં દુઃખ છે. સાતાનો ઉદય તને ઓળખતા આવડતો નથી, એ જળના સ્વાદને તે ચેતનનો સ્વાદ આનંદનો સ્વાદ માન્યો છે, અનુભૂતિ જુદી ચીજ છે. તે દિવસે વાત ચાલતી હતી મદ્રાસથી ભાઈ આવ્યા હતા, ઋતિલાલ મંજી ધ્યાનના પ્રયોગ મદ્રાસ હૈદરાબાદમાં, હૈદરાબાદમાં બહુ આનંદ આવે છે, ધ્યાનમાં ઘણો આનંદ આવે છે. બેન સુધી જે આનંદની વાત નથી, આ તો ચૈતન્ય પ્રગટે છે, એ ચૈતન્ય આનંદની કોઈ અદ્ભુત વાત હોય છે.
બરોબર,
એ પ્રયોગનો વિષય નથી કે મન વચન કાયાનો કોઈ પ્રયોગ કરે એટલે મન વચન કાયાની પર્યાયના કારણે અહીંયા આત્મામાં એનું ફળ આવે, એવું બધું આઠે કર્મ દુઃખરૂપ લાગે. સર્વ પ્રકાર આત્મામાં સુખ છે, વાત તો એમ દેવી છે ખરેખર, કે સુખ આત્મામાં છે, અનંત સુખનો ભંડાર પોતે છે, એ અનંત સુખના ભંડારને જોયા વિના અનુભવ્યા વિના પ્રત્યક્ષ અનુભવ ગોચર કર્યા વિના તાદાત્મપણે તદરૂપપણે વ્યાપકપણે એનો અનુભવ આવ્યા વિના બહારમાં દુઃખ ને સુખ માને છે, એ જીવની ભ્રાંતિ છે, એ દર્શન મોહને લઈને એમ થાય છે. ભ્રાંતિ વિના એવું ઉલટું દેખાય નહીં, ઉલટું ક્યારે દેખાય કે ભ્રાંતિગતપણે ઉલટું દેખાય છે. એ રીતે નાસ્તિકથી વાત છે, કે દુઃખ તો દુઃખ રૂપે દેખાવું તો સુખ ની પ્રાપ્તિ થાય.
ભગવાન નો જય પરમ કૃપાળુ શ્રી કાન્ત ગુરુદેવ નો જય સના.